धन राज को कर नमन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति हेत मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देह नी प्रत्येक क्रिया ना काले अने विकल्पो ना वहता प्रवाह ना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोई पण क्रिया मा के विकल्पो ना वहता प्रवाह मा क्याय मळ्यु नथी भळ्यु नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति थता अनादि काल थी जे जन्मरण अने संसार परिभ्रमण थतुं हतुं ए संसार परिभ्रमण जेमनु रोकाई गयु एवा वितरागी परमात्माए जगतना जीवोने संसार परिभ्रमण थी मुक्त थवानो मार्ग बताव्यो। मोक्षनो मार्ग बताव्यो छे पण बनाव्यो नथी। जेम रात्रिना समये मार्ग पर प्रकाश नहीं होवाथी आपणे एम कहीए के पहेलाना जमानामां रस्ताओ रात्रे बंद थई जता था। रस्ताओ रात्रे बंद नता थता, रस्ता तो खुला रहता था, ए रस्ता उपर ए मार्ग पर प्रकाश नतो पड़तो। અને વિતરાગી પરમાત્મા અને સદગુરુનું આ જ કાર્ય છે કે એ મોક્ષના માર્ગને બનાવતા નથી, માર્ગ તો છે માત્ર માર્ગ ઉપર પ્રકાશ નાખે છે, માર્ગને પ્રકાશિત કરે છે કે જેથી કરીને અજ્ઞાની જનો એ માર્ગ પર ચાલીને મુક્તિની યાત્રા કરી શકે। આજે એક વિશેષ વિષય પર આપણી ચર્ચા થઈ રહી છે, आध्यात्मिक शब्दकोश। आठ करोड़ मुनि ज्यांथी मोक्षे गया छे एवं सिद्ध क्षेत्र गजपंथा जे नासिक थी લગભગ 15 કિલોમીટર દૂર છે. મુંબઈ થી 4 કલાક લગભગ લાગે છે ગાડીમાં. એ જે ગજપંથા સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધ ક્ષેત્રના શિખર પર જયારે હું હતો અને 3 થી 4 સેકન્ડ જેટલો જ સમય લાગ્યો, એ 3-4 સેકન્ડમાં 1 લાખ શબ્દોનો પ્રવાહ જ્ઞાનમાં જણાયો. 1 લાખ શબ્દો એ જ્ઞાનમાં એવા જ શબ્દો જણાયા કે જે શબ્દોના અર્થ વિતરાગી ભગવાનના કાળમાં કયા થતા હતા અને અત્યારે એના અર્થ કયા લીધા છે આપણે. અને એ બહુ મહત્વપૂર્ણ શબ્દો છે, એટલા માટે કારણ કે જે ભાષા છે એ ભાષા વિચારોની વાહક છે. ભાષા એવી છે કે તમે જો વિમાનમાં કોઈ એક વ્યક્તિની બાજુમાં બેઠા હો અને એ વ્યક્તિથી તમારું થોડું પણ અંતર નથી, બિલકુલ બાજુમાં બેઠા છો, પણ જો તમને એની ભાષા ન આવડતી હોય અને એને તમારી ભાષા ન આવડતી હોય તો બંને વચ્ચે 1000 માઇલનું અંતર થઈ ગયું. ભાષા એ મનુષ્યને બીજા મનુષ્ય સાથે જોડે છે. અને વિતરાગી ભગવાનની વાણીમાં જે ચૈતન્ય તત્વનું સ્વરૂપ ભગવાને સમજાવ્યું, જે પરંપરાથી ભાષાઓ બદલાતા બદલાતા આપણા પાસે પહોંચ્યું. આજે સવારે હું તમને કોઈ એક વાત કહું કે એક કામ કરજો, આ વાત જે તમને કહું છું આ બીજાને કહી દેજો. બીજાને કહીને કહ્યું કે એને કે જો આગળ કહી દે, અને એમ કરતા કરતા એ વાત સવારથી ફરતી 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 સાંજે મારે ત્યાં આવી, એ કઈક અલગ થઈને આવી. તો સવારની કહેલી વાત સાંજે બદલાઈને આવે છે તો એનું પ્રૂફ શું કે 2500 વર્ષ પહેલા ભગવાને જે કહ્યું હતું એ જ શાસ્ત્રોમાં લખાયેલું છે. પણ એનું પ્રમાણ છે, એનું પ્રમાણ જ્ઞાનીઓનો અનુભવ છે કે શાસ્ત્રોમાં જે લખાયેલું છે જ્ઞાનીઓ કહે છે અમને આવું અનુભવમાં પણ આવ્યું છે, એટલા માટે આ પરમ સત્ય છે. અને લખેલું છે એટલે આ સત્ય નથી, પણ અમને અનુભવમાં આવ્યું છે એટલે આ સત્ય છે. એટલા માટે અનુભવથી મહાન બીજું કોઈ પ્રમાણ નથી. અને એટલા માટે જ અનુભવની મહિમા બતાવી છે. ત્યાં 1 લાખ શબ્દોનો જે પ્રવાહ વહ્યો કે જે 1 લાખ શબ્દોના અર્થ જો સાચા રૂપે સમજવામાં આવે તો ઘણા અદભુત રહસ્યો ખુલી શકે છે. આપણે શબ્દોને પણ ગંદા કરી નાખ્યા છે. કોઈના કપડા કોઈ બીજો પહેરી લે ત્યારે કપડા જ ગંદા નથી થતા, શબ્દો પણ ગંદા થઈ જાય છે. અને એટલા માટે તે એ જ્ઞાનીઓએ સમય સમય ઉપર શબ્દોને બદલાવવા પડે છે. એટલા માટે સમયસારમાં ન્યાયક શબ્દનો પ્રયોગ થતો, અમૃતચંદ્ર આચાર્ય ચૈતન્ય ઉપર જોર આપે છે. પરમ કૃપાળુ દેવ સ્વરૂપ ઉપર જોર આપે છે. पूज्य गुरुदेव श्री कांजी स्वामी भगवान आत्मा के थे। आ बधा ज्ञानीओ नो जे अनुभव छे ये अनुभव एक समान हतो, पण शब्दों बधा ज्ञानीओना अलग अलग हता। एटला माटे ज आ शब्दों ना असली भाव ने मूल भाव ने समझवो बहुत जरूरी छे, कारण के शब्दों पण एक आदत बनी जाए छे। अने जो तमने शब्दों ना भाव न खबर हो, अर्थ न खबर हो, तो ए शब्दों थी ए सांभळवा थी एक शरीर में रासायनिक परिवर्तन थाय छे, शरीर में एक केमिकल चेन्ज थाय छे। जे भाषा तमे सांभळता हो ए भाषा नो अर्थ तमने न खबर हो तो तमने ए शरीर में एक केमिकल ए रसायन एवं परिवर्तित थाय छे के तमने ऊँघ आवा लागे। अने खास करीने एक ना एक शब्दों नू पुनरावर्तन करवामा आवे अने एवा शब्दों नू के जेना अर्थ न खबर होय तो नियम थी ऊँघ आवे छे। जेम नाना छोकरा छे जेम तमे छे कोई फरक देखातो नथी। चैतन्य मात्र हवे वारंवार चैतन्य अहीं बोलवामां आवे छे ने तमने ऊंघ आवी जाय छे, कारण के चैतन्य नो अर्थ न खबर पड़तो होय ने आत्मा छू हूँ आत्मा छू हूँ आत्मा छू आनाथी ऊंघ आवा लागे। नाना छोकराने आपणे पारणामां झूलावीए छे અને માં કહે છે રાજા બેટા મારા રાજા બેટા સુઈ જા બેટા રાજા બેટા હવે 25 વાર માએ રાજા કીધું અને છોકરો ઊંઘી ગયો। માને એક ભ્રમ થઈ જાય છે કે મેં રાજા બેટા કીધું એટલે ઊંઘી ગયો, કેટલું સરસ મેં હાલડું ગાયું, પણ સરસ હાલડું ગાવાથી એ છોકરો નથી ઊંઘ્યો, એ શરીરમાં એક રાસાયણિક પરિવર્તન થાય। એ છોકરાને રાજાનો અર્થ નથી ખબર અને રાજા 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 આ વારંવાર સાંભળે ત્યારે છોકરો કહે છે કે બંધ કરા, પણ છોકરામાં શરીરમાં શક્તિ નથી કે ઉભું થઈને ક્યાંય જાય, એક જ જગ્યા છે કે જ્યાં એ જતો રહે એ છે ઊંઘ, એ ઊંઘમાં જતો રહે છે। નહીં તો તમને જો કોઈ એમ કે એ રાજા તમે કેવા ખુરશી ઉપરથી ઉભા થઈ જાઓ છો, ઊંઘી નથી જતા, અને બે વાર રાજા કે ત્રણ વાર રાજા કે કોઈને રાજા જેવા ઉત્તમ શબ્દ કહેવામાં આવે ને ઊંઘ કેવી રીતે આવે, પણ શબ્દોનો અર્થ ન ખબર હોય તો શરીરમાં એવા પ્રકારનું પરિવર્તન થવા લાગે છે। અને માં આખી જિંદગી એ ભ્રમમાં રહે છે કે મારા જેવું હાલડું કોઈ ગાતું નથી, છોકરાને ફટાફટ સુવરાવી દે છે, એ છોકરો કંટાળી ગયો છે તમારો અવાજ સાંભળી સાંભળીને ખુશ નથી થયો। શબ્દો એવા છે જેના અર્થ ન ખબર હોય તો અંદરમાં એવા પ્રકારનું પરિવર્તન થવા લાગે છે। એટલા માટે કે આ જે શબ્દો છે એના અસલી ભાવ તમે સમજો, તમે સામાયિક અને પ્રતિક્રમણ કરવા બેસો છો, આ સામાયિક એક શબ્દ છે, એ 1,00,000 શબ્દોમાં અમુક શબ્દોને હું અહીંયા તમારી સામે અનાવૃત કરું છું, એના ભાવ શું, ગૂઢ રહસ્ય શું હતા, શબ્દના રહસ્ય શું હતા અને આપણે એના અર્થ શું લીધા છે। સામાયિક એક બેન છે, એ સામાયિક લઈને બેઠા હતા સત્સંગમાં, બેઠા હતા, સામાયિક હતું, નીચે બેઠા હતા, એના ઘરમાં 2 સંતાન છે, દીકરાનો દીકરો પણ છે અને દીકરાની દીકરી પણ છે, નાના નાના છે 2। અને પાછળથી એવું થયું કે જે દીકરાની દીકરી એને આમ અડીને ગઈ. હવે એ સાડી એમને પહેરી, તે સાડીમાં એનું કઈ ગતું કપડું જે પહેરીને એ બાળકી જે ગઈ એને અડી ગયું. અને એને વિચારમાં પણ એમ લાગ્યું કે આ કોઈ છોકરી ગઈ છે, દીકરાની દીકરી, એટલે કઈ થયું નહીં. પણ અહીંયા અડી ત્યારે કઈ ન થયું. અને આગળ ગયા પછી જોયું કે આ તો દીકરો છે, નાની છોકરી નથી, નાનો છોકરો હતો, કે એ સામાયિક મારું તૂટી ગયું. તો જયારે એ ટચ થયું ને અડ્યું, એ અડ્યો ત્યારે સામાયિક નથી તૂટ્યું, પણ આ દીકરો એવો જે ભાવ આવી ગયો ત્યાં સામાયિક તૂટી ગયું. સામાયિક તૂટી ગયું. અને ખરેખર તમને કહું ને, સામાયિક હોય તો તૂટે ને. સામાયિક તો સમતાનું નામ સામાયિક છે. આ સામાયિક શબ્દ જે બન્યો છે એ સમય શબ્દ ઉપરથી સામાયિક શબ્દ બન્યો છે. અને સમયનો અર્થ આપણે ઊંધો લીધો, સમય એટલે શુદ્ધાત્મા થાય છે. એના પણ બહુ ઊંડા સૂક્ષ્મ અર્થ છે. સમ પ્લસ અય ઇઝ ઇક્વલ ટુ સમય. અને સમ પ્લસ અય, સમ એના પાછળ ઘણા બધા અર્થ થાય છે. સમ એટલે એકી સાથે, ઓલ ટુગેધર, સમ. અને અય ના અર્થ થાય છે ટુ મૂવ, ટુ નો, ટુ ચેન્જ. આ ત્રણ અર્થ થાય છે. ગતિ કરવી, જાણવું અને પરિવર્તિત થવું. મૂવ, નો અને ચેન્જ, આ ત્રણ અર્થ થાય છે. અને આ ત્રણેય કે જે એક સાથે હોય, અય સમ, સમ એટલે એક સાથે, એક સાથે જે હોય એનું નામ છે સમય. તો એવું કોઈ સબસ્ટન્સ કે જે સબસ્ટન્સમાં જ્ઞાન પણ હોય, મૂવમેન્ટ પણ હોય અને ચેન્જીસ પણ હોય. તો ચેન્જીસ છે એ તો ક્ષયમાં થાય છે, કારણ કે પર્યાય બદલાય છે દ્રવ્યની. પણ ચેન્જીસની સાથે મૂવમેન્ટ પણ જોઈએ. તો ચેન્જીસ સાથે મૂવમેન્ટ છે એ જીવ અને પૂતગલમાં જ છે. પણ અહીંયા કહે છે કે ચેન્જીસ, મૂવમેન્ટ અને નોલેજ એ ત્રણેય જોઈએ. તો એ તો આત્મા છે. એટલા માટે સમય એટલે આત્મા. અને આત્મામાં કોઈ એવું લીન થયું છે, એ લીન થતા તે એ આત્મા એવો મહાન કે જેમાં જગતમાં આવે ક્યાંય પણ સારું અને ખરાબનો ભાવ જ નથી આવતો, એ દર્શન કર્યા પછી. અને એ જે દશા પ્રગટ થઈ એનું નામ સામાયિક છે. આપણે સમયનો અર્થ કે સમય વગર સામાયિક થતું નથી, એટલે શુદ્ધાત્મા વગર સામાયિક થતું નથી. અને આપણે બધા એનો અર્થ એમ લીધો, ઘડિયાળ વગર સામાયિક ન થાય. આ શબ્દના અર્થ આપણે, સમયનો અર્થ આપણે ઘડિયાળ લઈ લીધો, 48 મિનિટ થઈ કે નહીં, 48 મિનિટ થઈ કે નહીં. એક જગ્યાએ સત્સંગ હતો, સત્સંગ 1 કલાકનો હતો, પણ જેમ તમને ખબર છે કે અમારો સત્સંગ જયારે ચાલતો હોય ને ઘણી વાર ભાવ આવે તો લાંબુ પણ ચાલી જાય. એક વખત સત્સંગ ચાલતો હતો, સત્સંગમાં સત્સંગમાં 78 અવર્સ નો નોન સ્ટોપ સત્સંગ ચાલ્યો હતો મુંબઈમાં. 78 અવર્સ, 3 ડેઝ એન્ડ 3 નાઇટ્સ નોન સ્ટોપ વિધાઉટ ડ્રિંકિંગ વોટર એન્ડ નથિંગ. અહીંયા ખુરશી પર બેઠા બેઠા છે, ઉભા થયા વગર. પબ્લિક ચેન્જ થતી હતી, 8-8 કલાકની શિફ્ટ રાખી હતી એ લોકોએ, ચોકીદાર જેમ રાખતા હોય એમ સિક્યોરિટી વાળા. અને પછી એક પણ નતા બેઠા મુંબઈની અંદર, બધા જતા રહે ને તો બોલે રાખશે. 78 અવર્સ. હવે એક જગ્યા એવું જ થયું કે 1 કલાકનો સત્સંગ હતો ને, તમે ચિંતા નહીં કરો, અક્ષેતર નહીં લવાય. એટલે 1 કલાકની બદલે 2 કલાક થઈ ગયું. અને એ બેન ઉભા થયા પછી, તમે કીધું કેમ નહીં કે મને 2 કલાક લેવાનું? મેં કહું શું થયું? પણ તો કે પહેલેથી કીધું હોત તો 2 સામાયિક લઈ જશે. મેં કહું મરી, આ ગણતરીમાં તમે સમતાભાવ રાખીને બેઠા, એ જ સામાયિક થઈ ગયું. પણ આપણા અંદર એ છે કે કેટલા ગણતરીમાં 1 કર્યા ને 2 કર્યા, પાપના પોટલા કેટલા બાંધ્યા એની ગણતરી નહીં કરે. સામાયિક આટલા કર્યા ને, વ્રત આટલા કર્યા ને. આ સામાયિક શબ્દના બહુ ભાવ છે. આ તો મારે અત્યારે તમારી સામે ઘણા શબ્દો લેવા છે. એટલે એક છે પ્રતિક્રમણ શબ્દ. આ પ્રતિક્રમણ કરવા બેસો છો ને, 2 પ્રતિક્રમણ, દિવસનું પ્રતિક્રમણ, રાત્રિનું પ્રતિક્રમણ. પ્રતિક્રમણ, પ્રતિક્રમણ કરવું એને સમયસારમાં ઝેરનો ઘડો કીધો છે, વિષકુંભ કીધો છે. પ્રતિક્રમણ એ ઝેરનો ઘડો છે, અને પછી આગળ કીધું પ્રતિક્રમણ છે એ અમૃતનો ઘડો પણ છે. એનો અર્થ એ છે કે તમારે કોઈને સોરી કહેવું પડે એ સારી વાત છે. ભૂલ થઈ ત્યારે સોરી કહેવું પડ્યું ને, તો ભૂલ થઈ કેમ? એટલે તમે એવું કામ કરો કે પ્રતિક્રમણ કરવું જ ન પડે. અને આપણે તો જિંદગીભર પ્રતિક્રમણનો નિયમ લીધો છે, એનો મતલબ કે જિંદગીભર ભૂલ કરવાનો નિયમ લીધો છે. આ પ્રતિક્રમણ એટલે પાછા વળી જવું, પોતાના સ્વરૂપમાં પાછા વળવાનું નામ પ્રતિક્રમણ છે. અને જૈન ધર્મમાં પ્રતિક્રમણની આ વિશેષતા છે કે પ્રતિક્રમણમાં તમે તો માફી માંગો, માફી એની પાસે માંગવાની જેની સાથે તમારી ભૂલ થઈ હોય. એમ નહીં કે મેં તમારી સાથે ભૂલ કરીને ભગવાનને કીધું ભગવાન મને માફ કરજો, મેં પેલા ભૂલ કરીને ખરાબ બોલી દીધું. નહીં, તમારી પાસે. એટલે માટે શાસ્ત્રમાં કહ્યું એક ઇન્દ્રિયને માફી, બે ઇન્દ્રિયને માફી, ત્રણ ઇન્દ્રિય પાસે માફી, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય બધાને માફી માંગવાનું કહ્યું. આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ, બોલતા હોઈએ, પણ એમાંય છે. લિયો ટોલ્સટોયના જીવનની એક ઘટના મને સ્મરણમાં આવે છે. એ ચર્ચમાં હતા અને ત્યાં એક ભાઈ, એ પણ ચર્ચમાં હતા અને અંધારું હતું, સોમવારનો દિવસ હતો, ચર્ચમાં તો રવિવાર સિવાય ભીડ હોતી નથી. સોમવારના ત્યાં પાછળ અંધારામાં ટોલ્સટોય હતા. એ વ્યક્તિ જીસસ ને કહે, જીસસ જીસસ કે હું ચોર છું, હું ચોર છું, મને ક્ષમા કરજો, મને ક્ષમા કરજો, હું ચોર છું. કન્ફેસ કરતો હતો. ચર્ચ માંથી એ ચોર બહાર નીકળ્યો. ટોલ્સટોય પણ એની પાછળ પાછળ બહાર નીકળ્યા. અને બહાર નીકળીને ટોલ્સટોયે કહ્યું, એ ચોર ઉભો રહે. એને ગુસ્સો આવી ગયો, તે મને ચોર કીધું કેમ? હું ક્લેમ કરીશ કોર્ટમાં તારી ઉપર, તે મને ચોર કેમ કીધું? તો ટોલ્સટોયે કહ્યું કે મેં ક્યાં ચોર કહીશ, તું તો હમણાં બોલતો હતો હું ચોર છું, હું ચોર છું, તું તો કહેતો હતો. તો કે તને નતો કહેતો, જીસસ ને કહેતો હતો. આપણા રૂપ બધાની સામે અલગ અલગ છે. પ્રતિક્રમણ એટલે બધાની સામે તમે એક સરખા થઈ ગયા. હવે તમારા અંદર મોહરા ન રહ્યા, આને અલગ ને આને અલગ, ખુલ્લી જીવનની ડાયરી થઈ ગઈ. પ્રતિક્રમણ જે છે, પ્રતિક્રમણ ખાસ કરીને આ ભાષા માટે, જે પ્રાકૃત ભાષામાં પ્રતિક્રમણ અને સંસ્કૃતના પ્રતિક્રમણના પાઠો આ બિલકુલ બંધ હોવા જોઈએ. અને ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં તમારે પ્રતિક્રમણ કરવું જોઈએ, કારણ કે જેનો અર્થ જ તમને નથી ખબર એમાં તમને શું ભાવ આવવાનો છે. અને ભાવ આવ્યા વગરનું ખાલી બોલી જવું હોય તો રેકોર્ડર પણ બોલી જાય છે, પણ એને કાંઈ ધરમ ન થાય. જે ભાષા આજે માનો કે હું તમારી સામે કોઈ બીજા દેશની ભાષા બોલું અને આખું પ્રવચન થાય, તમે બીજી વાર અહીંયા આવશો જ નહીં, કે મતલબ નથી, જે ભાષા જ નથી સમજાતી, શા માટે અહીંયા બેસવું? કારણ કે એનો ભાવ સમજવો જરૂરી છે. તમે બોલી ગયા, અર્થ જ નથી ખબર. ઇન્ડિયાના લોકો કે પહેલા અમે અંગ્રેજોની ગુલામી કરી, હવે નેતાઓની ગુલામી કરીએ છીએ. પણ અંગ્રેજોની જે ગુલામી કરી એ સારી હતી નેતાની ગુલામી કરતા, કારણ કે અંગ્રેજો જે છે ને એ ઇંગ્લિશમાં ગાળ આપતા હતા, અને આ જે છે એ ગુજરાતીમાં, હિન્દીમાં. અને ઇંગ્લિશમાં એટલી ખરાબ ગાળો નથી જેટલી હિન્દી ગુજરાતીમાં છે. અને ઇંગ્લિશમાં ગાળા આપતા હતા તો અમને ઇંગ્લિશ સમજાતું નતું, તો ચાલતું હતું, બોલે છે બોલવું હોય. કારણ કે શબ્દ જ તો અર્થ જ ન ખબર હોય તો તમને ભાવ જ ન થાય. કઈ ભાવ ત્યારે થાય જો તમને કોઈ અર્થ ખબર હોય તો. અને પ્રતિક્રમણ બોલવાનું છે, બોલી ગયા બોલી ગયા બોલી ગયા, ઝીરો, એનું કઈ ફળ નથી મળતું. ખાલી બોલી ગયા બોલી ગયા. રેકોર્ડરે બોલી જાય છે અને વધારે સારી રીતે સિસ્ટમેટિક બોલી જાય છે. તમને એક વાર પ્રતિક્રમણ કરવાનું કીધું ને બીજી વાર એને જ રિપીટ કરવાનું કીધું તો નહીં કરી શકો, પણ એ કરી શકશે. એટલે પ્રતિક્રમણ એ શબ્દ થી બોલવાનું નામ નથી, એ ભાવનું નામ છે. અને એના સૂક્ષ્મ ભાવ છે કે ભૂલ થઈ એ બદલ માફી માંગો છો. મારી જે ભૂલ થઈ છે એ બદલ માફી માંગો છો. એક ઇન્દ્રિય સાથે ભૂલ, બે ઇન્દ્રિય સાથે ભૂલ, ત્રણ ઇન્દ્રિય સાથે ભૂલ, આ પ્રતિક્રમણ પણ અસલી પ્રતિક્રમણ નથી. असली प्रतिक्रमण ये छे के हे आत्मा पोतानी ऊपर, हे आत्मा मैं तने एक इंद्री मां भटकायो, बे इंद्री मां भटकायो, त्रण इंद्री मां, चार इंद्री मां, पंच इंद्री मां मैं तने भटकायो, मने माफ करजे। ये प्रतिक्रमण छे। हे अने एना थी ऊंचू प्रतिक्रमण छे, एना थी ऊंचू बीजू कई नहीं। ये प्रतिक्रमण ये छे के हे आत्मा तू आज सुधी एक इंद्री, बे इंद्री, त्रण इंद्री, चार इंद्री ने पंच इंद्री थयो ज नथी। तू तो चैतन्य मात्र छो, पण मैं मान्यू के एक इंद्री थयो ने बे इंद्री थयो, आवू मान्यू ए बदल हूँ माफी मांगू छू। ए मिथ्या तो छूट्यू त्यारे। आ प्रतिक्रमण ना असली अर्थ आ हता। अत्यारे चोपड़ी लईने बेसी जाने प्रतिक्रमण थई गयु नहीं। आ रीते ना अर्थ समझो। कारण के जे भाषा में आपणे करीए छे, भाषा नो भाव आपणे खबर होवो छे। स्वाध्याय वाँचवु, पूछवु, पाठ करवो, चिंतन करवो, धर्मोपदेश, आ स्वाध्याय ना पांच प्रकार छे। आ ज्ञान ना प्रकार छे। स्व अधि अय स्वाध्याय शब्द छे, एनो अर्थ छे स्व एटले पोतानो आत्मा, अधि एटले जाणवु, અને અહી એટલે પ્રાપ્ત થવું। આત્મજ્ઞાન ને પ્રાપ્ત થવું એનું નામ સ્વાધ્યાય છે। ખાલી વાંચવાનું નામ નહીં, પણ એની અંદર આત્માનું જ્ઞાન થવું, ભાવ એનો ગ્રહણ થવો એ સ્વાધ્યાય છે। સ્વાધ્યાય કરવામાં આ બધાના ક્રમ બતાવ્યા છે। વાંચવા કરતા પૂછવું એ ઊંચો સ્વાધ્યાય છે। એટલે જે લોકો પ્રશ્ન પૂછે ને એ લોકો મને બહુ ગમે, કારણ કે પૂછે છે, પૂછે એક સ્વાધ્યાય કરી રહ્યા છે। પૂછે ક્યાંથી? વાંચ્યું હોય તો પૂછે ને। હું તમને ઘણી વાર કહું, કોઈને કઈ પ્રશ્ન છે તમને નથી કેતા કે કોઈને પ્રશ્ન હોય તો અહીંયા છેલ્લે પૂછજો। કેટલા પૂછે? પણ એકલા મળી મળી કેટલાય પૂછે, ત્યાં કેમ નથી પૂછતા? હે બધા દાંત કાઢે ડર છે નો, પણ તમને પોતાનું અજ્ઞાન છુપાવવા મજા આવે છે। એક પંડિતજી હતા, મુંબઈમાં આવ્યા હતા પ્રવચન કરવા માટે, મને સ્મરણમાં આવે છે। સ્વાધ્યાય ઉપર જ પ્રવચન આપતા હતા, અને સ્વાધ્યાય ના પાંચ પ્રકાર બોલે કે સ્વાધ્યાય પાંચ પ્રકારના હોય છે, વાંચના, પૃચ્છના, અને પછી ભૂલી ગયા, એ પોતે જ ભૂલી ગયા કે બોલો હવે ત્રીજો પ્રકાર કયો, તો પબ્લિકમાં કોઈ બોલે નહીં। હું આગળની લાઈનમાં હતો, કારણ કે મારું પ્રવચન એની પછી હતું। બોલો ત્રીજો પ્રકાર, વાંચના પછી પૃચ્છના, આટલું નથી આવડતું તમને? બોલો, નથી બોલવું ને તો પછી હું મારા વિષય જ નથી લેવો, પણ અંદર ભૂલી ગયા છે, હવે હવે કરવું શું? નથી બોલતા ને, આવો વિષય રાખો છો ને તમે, ખાલી પાંચ નામ યાદ નથી રહેતા? નામ જેને યાદ ન રહે ને મારે શું સમજાવવું? વાંચના પૃચ્છના કેટલું સહેલું છે, છેલ્લો ચાન્સ તમને આપું છું, બોલો છો કે હું ઉભો થાવ, એટલે પછી મેં એમને આમ ના એમ કીધું, તો કે ત્રીજું આમ ના, આટલું કે આવડતું? આ પંડિતાઈ બહુ ખતરનાક છે। સરળતા ન રહી તમારામાં, કપટ તમારામાં ઉભું થઈ ગયું, ક્ષમા કરજો મને નથી યાદ। સીધા તમે સરળ બની જાવ છો, આટલું મને આવડે છે, હવે આ નથી આવડતું, સીધું જ નથી આવડતું। એટલા માટે ફિલિપીન્સમાં જયારે આ મલ્ટીલિંગ્યુઅલ, ઇન્ટરનેશનલ મલ્ટીલિંગ્યુઅલ નો એ લોકોએ મને એવોર્ડ આપ્યો હતો, એ વખતે 35 ભાષાઓમાં પ્રવચન થયા હતા, 35 લેંગ્વેજીસ જે અલગ અલગ હતી। આપણી પાસે એટલો સમય નતો, નહીં તો બધા પ્રવચનો થોડી થોડી ભાષામાં જે છે તમને એ બતાવે। એ બધા પ્રવચનો 35 લેંગ્વેજીસમાં જયારે પ્રવચન થયા, અને હું સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યો ત્યારે 3 કલાક માટે મને એક પણ લેંગ્વેજ નથી આવડતી, ઇવન ગુજરાતી પણ નહીં, અને ગુજરાતી ફેમિલી ત્યાં હતું, કઈક બોલો ને, કઈક બોલો કેમ બોલતા નથી, મને એક પણ ભાષા નથી આવડતી। અને તરત જ બીજા દિવસે છાપામાં ફોટો આવ્યો હતો, એટલો મોટો ફોટો પહેલા પાને છાપામાં આવ્યો, એવો ફોટો કોઈનો નતો અત્યાર સુધી આવ્યો, અને એ બતાવવા માટે આવ્યો, મેં કે તમે જતા રહો અહીંથી, તમે અત્યારે જતા રહો, કે કેમ? મેં કહ્યું તમે જતા રહો, મારે વાત નથી કરવી, કાલે મળશું આપણે, નેશનલ લાઇબ્રેરીમાં જવાનું છે ત્યારે। અને બીજા દિવસે નેશનલ લાઇબ્રેરીમાં જતા હતા, ડ્રાઈવર ને કીધું બધા ગાડી બેઠા તમે ગઈકાલ તમે કેતા હતા શું કામ આવ્યા હતા બોલો તો કે છાપું કાઢ્યું કે જો ન્યુઝ પેપર માં પેલા પાને આટલો મોટો ફોટો અને આવી રીતે બધા વર્લ્ડ ફર્સ્ટ પર્સન હુ હેઝ ગીવન ધ સ્પીચ ઇન ધીસ લેંગ્વેજીસ. મેં કહ્યું ડ્રાઈવર ગાડી રોકો, સતત ગાડી રોકો. ડ્રાઈવરે ગાડી રોકીને પછી કીધું, મેં કહ્યું ઉતરો બધા ગાડીમાંથી બહાર. ગાડીમાંથી બહાર ઉતારીને કીધું જો સામે શું થઈ ગયું છે, અને ત્યાં બતાવ્યું એ ભજીયાની દુકાન હતી. એ ભજીયાની દુકાનમાં લોકો પકોડા બધું વેચે ને, એમાં પકોડાની દુકાનમાં જો પકોડા ખાતા હતા એમાં ગઈકાલનું જે છાપું હતું એના ઉપર પકોડા ખાતા હતા, મારું આખું ફેસ જેમાં ઓઇલ 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 બધું ઓઇલી. જો આ કાલનો મોટો માણસ આજે આના ઉપર પકોડા ખવાય છે અને હમણાં ગટરમાં જવાનો છે. હે ચૈતન્ય પરમાત્માઓ તમે નીકળી જાઓ આ બધામાંથી બહાર. તમારું ગમે એટલું જ્ઞાન હોય હાથ જોડી દે, મન નથી આવડતું. સારેમાં છે સ્વાધ્યાય, તમે કરો કરો સ્વાધ્યાય, પણ સ્વાધ્યાયના અંદર એ નશો ન ચડી જાય કે મને આવડી ગયું. પાણીના તરંગો છે, મોજું ઉછળે છે, મોજું શાંત થઈ જાય છે. આ પાણીના પ્રવાહ જેવું છે. કરોડો રૂપિયા હતા રસ્તા ઉપર આવી ગયા, બિસ્કીટ માટે ભીખ માંગવી પડે છે. હજારો શાસ્ત્રોનું જ્ઞાન છે, આગલી ક્ષણે તમને કોઈ શબ્દ યાદ નથી, કોઈ ભાષા યાદ નથી. સ્વાહિલી ભાષામાં જે પ્રવચનો થયા છે, હમણાં હું થોડા દિવસ પહેલા નૈરોબીમાં એરપોર્ટ પર ઉતર્યો, મને કોઈ ભાષા જ નથી આવડે. એમ કે આ દેશમાં તો હમણાં સ્વાહિલી તો કેટલું આવડ્યું હતું, કઈ નથી આવડતું. કઈ વાંધો નહીં, તમને એમાં કઈ ફરક ન પડે. હજારો ભાષાને તમે જાણો કે ન જાણો, એક જાગૃતિ રે કે હું ચૈતન્ય છું. દરિયાનું મોજું ઉછળ્યું કે દરિયાનું મોજું શાંત થયું, દરિયાનું પાણી તો એટલું એટલું છે બસ. આ ચૈતન્યના અંદર જ્ઞાનના ઉછાળા આવે અને શાંત થાય, પણ મારું જે ત્રિકાળ ચકીને રહેવા વાળું જે આ ચૈતન્ય તત્વ, એ ચૈતન્ય તત્વ એવું ને એવું છે. અને એવી રીતે તમે અહીંથી નીકળી જાઓ આ દેહ માંથી, તમારું મનુષ્ય બહુ સફળ થઈ ગયું. એ ભગવાન આ કામ કરજો સ્વાધ્યાય કરીને. આ બધા ઊંડા રહસ્ય એ છે. ત્યાગ અને આ ત્યાગ ત્યાગ આ ત્યાગ શબ્દ છે. આપણે કહીએ આને ત્યાગ્યું આને ત્યાગ્યું આને ત્યાગ્યું, શાસ્ત્રમાં એ છે કે ત્યાગ આજ સુધી મેં કોઈનો કર્યો નથી. કારણ કે ત્યાગ કરવામાં ગ્રહણ કરવું જરૂરી છે. જેને ગ્રહણ જ ન કર્યું તો મને ત્યાગ કેવી રીતે કરવાનો. મેં ગાડી છોડી દીધી પણ ગાડીને તો ગ્રહણ જ નથી કરી. દર્પણ એમ કે મેં ટેબલ ખુરશી છોડી દીધા, પણ દર્પણ ની અંદર તો ટેબલ ખુરશી ગયા જ નતા, તો દર્પણ એ છોડ્યા શું? તો જ્ઞાનીઓ એ ત્યાગ તો કહ્યો કે ત્યાગ કરો. ત્યાગ નો અર્થ એ હતો કે અનાદિકાળ થી મેં કઈ ગ્રહણ કર્યું જ નતું, પણ માન્યું કે મેં ગ્રહણ કર્યું છે. ઘર મારી પાસે, છોકરા મારી પાસે, પૈસા મારી પાસે, મારી પાસે કઈ આવ્યું જ નતું દર્પણ ની અંદર, મારા ચૈતન્ય ના દર્પણ માં. પણ એમ માન્યું કે આ બધું મારી પાસે આવ્યું છે, આ મારો ભ્રમ હતો, અને આ ભ્રમ જ્યાં છૂટી ગયો કે મારી પાસે આવ્યું જ નથી, એનો મતલબ ત્યાગ થઈ ગયો. ત્યાગમાં કઈ અંદર થી બહાર નથી કાઢવાનું, બહાર જ હતું અને અંદર માનેલું હતું એ છૂટી ગયું કે અંદર અંદર આવ્યું જ નથી કઈ મારી અંદર. ખાલી ફૂન ગાડા ચૈતન્ય તત્વ. હે ચૈતન્ય તત્વ માં ક્યાંય પણ અંદર મળ્યું નથી કઈ ને બહાર જતું નથી કઈ. એ બહાર નું બહાર રહી જાય છે, એ બહાર નું બહાર રહી જાય છે. આવું જે અંતર માં જ્ઞાન પ્રગટ થયું કે બહાર નું બહાર જ રહે છે, અંદર આવતું જ નથી, એવું જે જ્ઞાન પ્રગટ થયું, એ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ ત્યાગ. જ્ઞાન નું જ બીજું નામ ત્યાગ થઈ ગયું. એ સ્વરૂપ છે. આ બધા સૂક્ષ્મ શબ્દો છે. ઉપવાસ શબ્દ છે. ઉપવાસ, ઉપવાસ નો અર્થ આપણે માની લીધું ભૂખ્યા રહેવું. ભૂખ્યા રહેવું એ ઉપવાસ નો અર્થ જ નથી. પેટમાં ભોજન ન જવું એનું નામ ઉપવાસ નથી, એનું નામ અનશન છે. અને ચૈતન્યમાં વાસ કરવો એનું નામ ઉપવાસ છે. ચૈતન્ય તત્વમાં વાસ કર્યો
એવી રીતે છે. કેમ ખબર જ ન રહી તમને? એ ખબર પડી કે ત્યાં ઉપવાસ છૂટી ગયો? ભોજન મેં નથી કર્યું એ ખબર પડી કે ત્યાં ઉપવાસ છૂટી ગયો? કારણ કે ચૈતન્ય માંથી બહાર આવ્યો ને ભોજન યાદ આવી ગયું. ભોજન નથી કર્યું એ યાદ આવે એમાં ઉપવાસ જ્યાં છૂટી જાય છે. હમણાં જે ગજપંથાની જે શિબિર થઈ છે ને, જે શ્રદ્ધા શિબિર, એ ગજપંથા શિબિર, એ શ્રદ્ધા ઉપર હું 2 જાન્યુઆરી હોંગકોંગ જતો હતો. હોંગકોંગથી મારે જવાનું હતું ફીજી નેડીમાં, ત્યાં સ્પેલિંગ એનો નદી થાય ને એમાં પછી એનો ભાવ વધ્યો આગળ આગળ આગળ. જ્ઞાનની નદી અહીંયા વહી રહી છે. હોંગકોંગ થી ફીજી જતો હતો જ્ઞાન નો, ત્યારે જ ભાવ આવ્યો કે લાવ લખી લો. લખવા બેઠો તો 64 પાના લખાઈ ગયા. એ થોડા દિવસમાં 64 પાના લખાઈ ગયા અને ખબર પડી 12 દિવસ ના પેટમાં ભોજન અનાજ નો દાણો ગયો જ નહીં. અનાજ નો દાણો ન ગયો પણ એ 12મા દિવસે ખબર પડી કે જયારે અનાજ નો દાણો નથી ગયો 12 દિવસ સુધી આ પેટ ની અંદર, પછી આ ઉપવાસ છૂટી ગયો. કે ભાવ એ વિકલ્પ થયો, કે વિકલ્પ માં છૂટી ગયો. આ પૃથ્વી પર જ્યાં દેહ જ જેને યાદ નથી, અનાજ કોના માટે છે? આ દેહ માટે છે. પણ દેહ છે એવો જે ભાવ જે આવે છે, જ્ઞાની કે છે આજ નબળાઈ છે કે ખબર પડી કે દેહ અહીંયા છે. એક એવી દશાને ભગવાન પ્રાપ્ત થાવ કે આ ઢગલો, આ બાજુબાજુના પરમાણુઓ જેમાં રખડતા હતા ઉડતા હતા, એ બધા પરમાણુઓ આમ ભેગા થઈ ગયા. એવી રીતે આ પરમાણુઓ અહીંયા ભેગા થઈ પડ્યા છે. એમ અહીંયા કલેક્શન ઓફ એટમ્સ આ પડ્યા છે, પણ આ પડ્યા છે આ એટમ્સ બધા એવી રીતે અત્યારે એવી રીતે કલેક્ટ થઈને આમ પડ્યા છે. પણ પડ્યા છે એટલે તમે એમ થોડું માનો કે આ હું છું. પડ્યા છે એવી રીતે આ પરમાણુ અત્યારે પડ્યા છે ખાલી કલેક્શન, પણ એનો મતલબ એમ નથી કે આ હું છું. એવી રીતે શરીર થી છૂટા પણ ને ભેદ જ્ઞાન વર્તે એ ધર્મ છે, એ ઉપવાસ છે. આગળ છે મુનિ શબ્દ. એ મુનિ શબ્દ એટલે મૌન ને જેને ધારણ કર્યું છે એ મુનિ છે. મૌન છે તે મુનિ, ન બોલે નહીં, મુંગારે નહીં. મુંગા રેવા નામ મુનિ નથી, કારણ કે એમ મુનિ કહો તો બધા એકેન્દ્રી જીવ જે બોલતા જ નથી એ બધાને મુનિ કેવા પડે? ઝાડ પાન બધાને મુનિ કેવા પડે? બોલતા નથી મુનિ નથી. દમન ન થાય તો તમે બોલવાનું નહીં, બોલવાનું નહીં. એમ કીધું ને કે છોકરા એ અવાજ નહીં, એ અવાજ નહીં. ક્લાસ ના ટીચર આમ ક્લાસરૂમ માં કે નહીં, કે એ અવાજ નહીં કરો, એ અવાજ નહીં કરો. આમ મોઢા પર આંગળી રાખો, જેવી નિશાળ પૂરી થાય અને છોકરા બહાર નીકળે એ અહીંયા આય, એ અહીંયા આય, એ અહીંયા. સૌથી વધારે કોલાહલ નિશાળ ની બહાર સંભળાય આખી દુનિયામાં. કેમ કે 6 કલાક સુધી જે ભેગું કર્યું હતું ને, આને આ કહેવાનું છે, આને આ કહેવાનું છે, બધું સ્ટોર કરેલું, કે ઉભરો નીકળ્યો એક સાથે, એક સાથે ઉભરો નીકળ્યો. આ સ્ટોર કરેલું એ સ્ત્રીંગ ની જેમ ઉછળ્યું છે. એટલે ન બોલો એ ઉપાય નથી, ન બોલવાથી કઈ થતું નથી, બધું ભેગું થઈને બહાર નીકળે છે. પણ એવું કે ચૈતન્યમાં એવો લીન થયો કે ખબર જ ન રહી. કોઈ બીજો દેખાણો નહીં, બીજો દેખાય તો બોલે ને, બોલવાનું તો બીજા માટે છે. પણ બીજો જ જ્યાં ન રહ્યો ત્યાં બોલવાનું ન રહ્યું, ત્યાં વચન ન રહ્યા, ત્યાં મૌન થઈ ગયું, અને મૌન થઈ ગયું તે મુનિ થઈ ગયું. આ મુનિ શબ્દ આ છે. એવી રીતે એક શબ્દ છે હા, આ સદગુરુ શબ્દ છે. સદગુરુ 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 જે છે એ ગુરુ એટલે રઠીને ગોખીને બેઠા એ સદગુરુ નહીં, કપડા પહેરી લીધા એ સદગુરુ નહીં. સદગુરુ ની આ ગુરુ ની મહિમા બતાવી છે. આ છે ને તમે ગુરુ ની મહિમા બતાવી છે, તમે બધા સાંભળ્યું છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. આ ગુરુ ની મહિમા બતાવી છે. પણ એમાં છે ને બહુ ઊંડો ઊંડો ભાવ છે. તમે આ વિચાર નથી કર્યો હજી, સાંભળ્યું કેટલી વાર તમે કહેશો અમને ખબર છે, પણ નથી ખબર એનો ભાવ આ છે. ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બે ઉભા છે, ગુરુ પણ છે ને ગોવિંદ એટલે ભગવાન પણ છે, કોને પગે લાગુ, કોને પગે લાગુ, કોને પગે લાગુ. તેવો શિષ્ય વિચાર કરી રહ્યો છે કે ગુરુ છે ને ગોવિંદ છે, કોને પગે લાગુ, ગુરુ ગોવિંદ ગુરુ દોવું ખડે કાકે લાગુ પાય. પછી એ એટલો દ્વિધામાં હતો, ભગવાન તો કઈ બોલે નહીં, ભગવાન તો પોતાનામાં લીન છે, એ દ્વિધામાં હતો કે કોને પગે લાગુ. એટલે ગુરુએ શિષ્યને કીધું કે ભગવાનને લાગી લે, ભગવાન મહાન છે, ભગવાનને લાગી લે. તો શિષ્યનું જે ટેન્શન હતું ને, એક કલાકથી ટેન્શનમાં હતો કે કોને પગે લાગુ, કોને પગે લાગુ, ગુરુને લાગુ કે ભગવાનને લાગુ, ગુરુને લાગુ ભગવાનને લાગુ. તો એનું ટેન્શન કોને દૂર કર્યું, ગુરુએ. એટલે ગુરુ ગોવિંદ દોવું ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ બતાય. તમે કહી દીધું કે ગોવિંદ ને લાગી લે, તો મારું ટેન્શન તો તમે દૂર કર્યું ને, એટલે હું પેલા તમને પગે લાગીશ. બલિહારી તમારી છે, કારણ કે તમે મને બતાવી દીધું કે ગોવિંદ ને પગે લાગી લે. હું વિચારમાં વિચારમાં હતો કોને લાગુ કોને લાગુ.
સદગુરુ જ્ઞાની ગુરુ છે, પ્રગટેલો દીપક છે, એના સંપર્કમાં જતા બીજા દીપક પ્રગટે છે. અને હમણાં અમે દીપક નું એવું અદભુત ભાવના ભાવી છે, જેમ તમને કહ્યું કે હું આ પૃથ્વી ઉપર લાંબો ટાઈમ નથી આવ્યો, બહુ ઓછો ટાઈમ અહીંયા આવ્યો છું, મુલાકાત લેવા માટે આવ્યો છું. અને જે જ્ઞાનથી આ ભાષાને જાણું છું, એ જ્ઞાનથી હું આ જાણું છું કે ઓછો ટાઈમ છે, એટલે હું બધાને મળે ત્યારે કહું નીચોવી લો, તમે પૂરેપૂરો આમ મને નીચોવી લો, વ્યર્થની વાતો નહીં કરો, વ્યર્થના વિવાદો નહીં કરો, જે લેવાનું છે તમે લઈ લો અત્યારે, કાલે પછી પસ્તાવો થશે. અરે બાજુમાં જ હતા અને આપણે કોરા ના કોરા રહી ગયા, અહીંયા તમારા માટે યાદ બની જવાની છે કાલે. એટલે કહું છું કે તમે અંદરમાં ડૂબકી લગાવો, ડૂબકી શબ્દ ખાસ હું વાપરું છું, ડૂબકી વાપરું છું એવી રીતે. અને અંતરમાં આનંદમાં આનંદમાં આનંદમાં. ડોક્ટરે એમ કીધું એમની પાસે કે સમય બહુ ઓછો છે, જેટલું બને એટલું ખુશ રાખવાની કોશિશ કરજો. આવું ડોક્ટર કેમ ઘણા બધા પિક્ચરમાં જતા હોય, એની પાસે સમય બહુ ઓછો છે, જેટલું બને એટલું ખુશ રાખવાની કોશિશ કરજો. જયારે હું સાંભળું ને આવું કે આની પાસે સમય ઓછો છે, જેટલું બને એટલું ખુશ રાખવાની કોશિશ કરજો, તો બધા લોકો ત્યાં ઉભા હોય, ડોક્ટર આ બધાને કહેતા હોય, પછી મને વિચાર આવે કે આ કોઈ તો મને ખુશ કરવાનું નથી, હવે હું જ મારા આત્મામાં લીન થઈને ખુશ થઈ જાઉં, કારણ કે આ કોઈ મને ખુશ કરવાનું નથી. કોણ કોને ખુશ કરી શકે, બસ જેટલા હો શકે ઉતના ખુશ રાખવાની કોશિશ કરના. આ હિન્દીમાં બોલવું પડે, થોડું પ્રવચન હિન્દીમાં લેવાનું હતું ને, એટલે એ ચૈતન્ય પરમાત્મા રહસ્ય બહુ ઊંડા છે. હો આ તો છે ને ચૈતન્યનું સ્વરૂપ, આવું નિરાળું છે, જ્ઞાનનું સ્વરૂપ છે. તમે છે ને એવા અંતરના ઘૂંટડા તમે પીવું ને, જ્ઞાન નો સાગર ને આનંદ નો સાગર ભગવાન અંદર ઉછળતો, જેના અંતરમાં ઉછળે છે એ સદગુરુ છે. જેનામાં થોડુંક તો શિષ્ય જેવું છે, થોડુંક ભગવાન જેવું છે, એ સદગુરુ છે. શિષ્યને ભગવાન સાથે જોડે છે એ સદગુરુ છે. તમારો એ ભાવ છે કે આ દીપક આ પૃથ્વીથી વિદાય લે, એની પેલા 142 દીવડા અહીંયા પ્રગટી જાય, 142 દીપક પ્રગટાવાનો ભાવ છે. પછી 142 થી 415 પ્રગટ છે, 415 થી 1,00,000 પ્રગટ છે. આવી રીતે દીપકોની પરંપરા ચાલતી રહેશે, આવી રીતે ચાલતી રહેશે. પ્રગટાવો દીપકને, પ્રગટાવી દો એવી રીતે પ્રગટાવો. એના માટેના ઘણા અદભુત, હવેથી એટલા માટે જ અમેરિકાનું આ પુણ્ય, એવું પુણ્ય જાગ્યું છે મહેન્દ્રભાઈ, જોજો 4-4 મહિના કાઢ્યા છે એવી રીતે કે બસ અમેરિકાના અંદર જે સાધકોને ખરેખર સાધના કરવી છે અને થાકીને બેઠા છે, બહુ થાક્યા છે, બધે ભટકાઈ આવ્યા, બધે બધું ભોગવી લીધું, બધું જીવનમાં કરી લીધું, જુગાર રમી લીધું, દારૂ પી લીધું, પત્તા રમી લીધા, બધા જ વ્યસનોના સેવન કરી લીધા, બધું બધા કામ કરી લીધા, પણ કોઈ અંદરમાં ઉહાપો એવો ને એવો રહ્યો, અંદરમાં આગ લાગેલી એવી લેવી રહી. હવે કઈક કરો, હવે સમય ઓછો છે અને હવે કરવું જ પડશે, સમય ક્યાં છે. એવા જીવો માટે આ વાણી છે, આ વાત એ જીવો માટે છે. ભગવાન
ક્યારેય પણ તમે છે ને અત્યારે તમારું શરીર કઈ છૂટું હોય ને તો
પણ કહું છું કે પછી શાન શ્યામ શોન
હે ચૈતન્ય પ્રભુ, આ દેહ ને છોડતી વખતે તને જો પૂછવામાં આવે ને તને કે બોલ તારો કોણ છે આટલામાં મિત્ર?
કોઈ નથી.
તો કોણ છે તારો શત્રુ? કોઈ નથી. હું આવી રીતે આમ એવી રીતે અહીંથી ચૂપચાપ શાંત ભાવે અહીંથી નીકળી જાય છે. એની તૈયારી અત્યારથી ના છે, એના માટે આ સત્સંગ છે. એવી રીતે આમ નીકળી જાય છે અને એવો જે નીકળે છે એને પછી સામે દરિયો આવે છે. દરિયો અડતો નથી, પાણી સાઈડ માંથી જતું રહે છે, એને હવા નથી અડતી. હા હા હા, એને હવા નથી અડતી. હવા અંદર જાય છે, શ્વાસ અંદર જાય છે, પણ એને નથી અડતી. કારણ એનું એ છે, કારણ કે જે શરીરને જ નથી અડતો એ શરીરમાં જતી હવાને ક્યાંથી અડવાનો છે? એવો ન્યારો થયો છે. સદગુરુ ની મહિમા અપરંપાર છે. બહુ સમજી વિચારીને ભગવાન આ બધા બહુ એક એક ના ઉપર તો કલાકો ના કલાકો થાય. મારે ઘણા શબ્દો તમને સમજાવવા છે જેના મૂળ મોટા ભાવ છે. આજ્ઞા શબ્દ છે, આજ્ઞા. આજ્ઞાનો અર્થ મારી આજ્ઞા આપજે. આજ્ઞા 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 આ આજ્ઞા આજ્ઞા આનું નામ છે. હું પેશાબ કરવા જાઉં ગુરુદેવ, આ આજ્ઞા છે? આ આજ્ઞા નથી. 50 શિષ્ય હોય અને આવી રીતે ગુરુ પાસે આજ્ઞા લેવા જાય, ગુરુ આજ આજ્ઞા આપે રાખે તો આત્માનું હિત ક્યારે કરે? ગુરુ ગુરુની આજ્ઞા એક છે. હે, મને મારા ગુરુજી કહેતા, આ તો ભવ ભવ ની વાત છે, એમ કહેતા હું મારા મરણ ના સમાચાર મળે ને હે તો એમ કે મારા મરણ ના સમાચાર મળે તો એ સમયે તું સીધો મારી પાસે આવવા માટે નીકળવા બદલે એ સમયે તે પહેલા કે આ સમાચાર ખોટા છે, પહેલો જ ભાવ આવે તમને. જો તમે ધ્યાનથી આ પ્રવચન સાંભળ્યું અને સમાચાર મળે કે ગુરુ ના મરણ થયા રહ્યું તો એમ કે આ સમાચાર ખોટા છે, કારણ કે એ તો અમર છે, એ ક્યાં મરે છે? તો કે ના, હવે અગ્નિ સંસ્કાર ની વિધિ માટે નીકળવું કે ન નીકળવું? તો કે જો તું તારા સ્વરૂપમાં લીન થઈ જતો હો એ સમયે જયારે સાંભળ્યું તું તારામાં લીન થઈ જા અને અગ્નિ સંસ્કાર માટે ન જઈ શક્યો અને તારામાં લીન થઈ ગયો તો તે ગુરુ નો આદર કરી નાખ્યો, કારણ કે ગુરુ નો આદર એ જ હતો. ઘણા બીજા મરદા છે, આ મરદાને દફનાવી દેશે, તમે તમારામાં લીન થઈ જાજો. પંખી તો ઉડી જાય છે, પિંજરું રહી જાય છે, પિંજરાની પાછળ આખી દુનિયા માથાકૂટમાં પડી છે કે બાળો ને દાટો ને દરિયામાં ફેંકો ને પક્ષી માટે મૂકો, બધા પિંજરાની રામાયણમાં પડ્યા છે. પંખીની કોઈની ચિંતા નથી. આ જ્ઞાન, આત્મા જ્ઞાન સ્વભાવી છે. આત્મા કેતા આ અને જ્ઞાન સ્વભાવી કેતા જ્ઞાન. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એમાં લીન થા. આ જ્ઞાન, આ જ્ઞાન નો આટલો જ છે. આત્મજ્ઞાન એક શબ્દ છે, દેવદ્રવ્ય. આ દેવદ્રવ્ય છે ને, આ રાખતા છે દેવદ્રવ્ય. દેવદ્રવ્ય નો વૈભવ હોય ને એ 1500 શાસ્ત્રો ની અંદર ક્યાંય પણ આ છે ને, આ તો વાણિયા ના આત્મા ધર્મ આવી ગયો એટલે આ ચેટી આવી ગઈ. વાણિયા ના હાથમાં આવી ગયો આ ધર્મ. વાણિયા નતો, આ તો ક્ષત્રિયો નો ધર્મ હતો ને. 24 તીર્થંકર ક્ષત્રિય હતા અને મહાવીર ભગવાન ના 11 ગણધર બ્રાહ્મણ હતા, એ કઈ વાણિયા નતા. વાણિયો હિસાબ કરે, એ શું હિસાબ કરે? એમ કે આજે બે પૂજા કરીશ તો એને શું મળશે બપોરના? હિસાબ કરે, બે પૂજા કરીશ તો એના બદલામાં શું મળશે? બે રોટલી મળશે, ચાર રોટલી મળશે? આવો હિસાબ કરે, આટલી પૂજા કરી તો એના બદલામાં પછી મને કેટલા રૂપિયા મળશે? શું થશે? ભગવાન ની પાસે જાય, મેં હમણાં થોડા દિવસ પહેલા લખ્યું હતું, જે લોકો ભગવાન ની પાસે નાળિયેર ચડાવીને ભગવાન ને રિશ્વત આપે છે કે આ કામ કરી નાખજો, જે દેશમાં ભગવાન પાસે પહોંચીને રિશ્વત અપાતી હોય એ દેશમાં ભ્રષ્ટાચાર ક્યારેય બંધ ન થઈ શકે. કારણ કે ભગવાન ને માણસ નથી છોડતો તો પછી ઓફિસોમાં બધાને કે છોડવાનો છે. ભગવાન ને કે આ નાળિયેર લઈ લો અને મને એક દીકરો આપો તો બ્રહ્મચારી પાસે દીકરો માંગે. તમે વિચાર કરો કોઈ મહારાજાજી પાસે જઈને તમે દીકરો આપો કેવું લાગે? અરે એ તો બ્રહ્મચર્ય નો નિયમ છે, આ તો ભગવાન થઈ ગયા. એમને કે ભગવાન એક દીકરો આપો તો એને દીકરો મળે તો નાળિયેર જેવો જ મળે. પછી નાળિયેર હોય છે એવું બે આંખો અને નાક ને મોઢા જેવું જેવું જોઈએ, નાળિયેર ને અંદર એવું જોઈએ, કઈ પત્તો ન લાગે. આ બધી જે છે ને દેવ દ્રવ્ય, છ દ્રવ્ય હોય છે, જીવ પૂતગલ ધર્મ અધર્મ આકાશ ને કાળા. દેવ દ્રવ્ય નો અર્થ હતો જીવ પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળ. એમાં જે જીવ દ્રવ્ય છે એ દેવ, એ દેવ છે, દેવ એ ચૈતન્ય પરમાત્મા છે જીવ. અને જીવ દ્રવ્ય એટલે દેવ દ્રવ્ય છે. અને એનો વૈભવ, તો આત્માનો વૈભવ એટલે શું? કે આત્માનો વૈભવ એટલે આત્માનું જ્ઞાન. આત્માનું જે જ્ઞાન છે એ આત્માનું જ્ઞાન બીજે ક્યાંય ન વાપરવું જગતના અંદર બધે. આત્માનું જે જ્ઞાન છે એ આત્માનું જ્ઞાન જગતમાં બધે ન વાપરવું. આને જાણવા, આને જાણવા, આત્માનો જ્ઞાન વૈભવ આત્માને જાણવા માટે વપરાય. એટલે દેવ દ્રવ્ય નો વૈભવ દેવ દ્રવ્યમાં વપરાય, એ દેવ દ્રવ્યના વૈભવ નો સદુપયોગ થયો, આત્માના જ્ઞાન નો સદુપયોગ થયો. અને આપણે કીધું ને શાસ્ત્રોમાં દેવ દ્રવ્યના વૈભવ ને જો વાપરે ને બીજે ક્યાંક તો બહુ મોટા મોટું પાપ છે. એટલે આત્માનું જે જ્ઞાન છે એ જગતને જાણવા માટે વાપરવું એ બહુ મોટા મોટું પાપ છે પોતાને ભૂલીને. એટલે કીધું દેવ દ્રવ્ય નો વૈભવ બીજે ઉલટી જગ્યાએ ન વાપરવો. દાનપેટી ના અંદર કેટલી દાનપેટી અમે જોઈ છે, નીકળતી હોય ને દાનપેટી આમ કાઢે ને અંદર થી, દુનિયામાં ક્યાંય નોટ ન ચાલતી બધી પેટીઓની અંદર પડી હોય, જુના જુના સિક્કા અને આ બધું એવું એવું બધું નાખે. કોને જોયું છે, કોને જોયું છે? મફતમાં પુણ્ય બાંધવું છે. સ્વામી વાત્સલ્ય શબ્દ છે, હા સ્વામી વાત્સલ્ય. ભગવાન આત્મા ચૈતન્ય પરમાત્મા એ ત્રણ લોક નો સ્વામી છે. તમારા માટે તમારો આત્મા, તમારા માટે તમારો આત્મા, તમારા માટે તમે બધા પોતે જે પરમાત્મા, જે ચૈતન્ય પરમાત્મા એ ત્રણ લોક નો સ્વામી છે. અને ત્રણ લોક ના સ્વામીમાં એવું વાત્સલ્ય ઉમડ્યું કે હું ચૈતન્ય પરમાત્મા. ત્રણ લોક ના સ્વામીમાં એવું વાત્સલ્ય ઉમડ્યું કે ભોજન યાદ જ ન આવ્યું અને ભૂખ્યો રહી ગયો આખો દિવસ, પેટમાં ભોજન જ ન ગયું. સ્વામી પ્રત્યેનું એવું વાત્સલ્ય કે ભોજન જ ન થયું અને દિવસ પૂરો થઈ ગયો. આનું નામ સ્વામી વાત્સલ્ય છે. આયા તો કે ખાવા બેઠો નામ સ્વામી વાત્સલ્ય, ખાવું ને ખવડાવવું. આ અર્થ જે છે ને મૂળ અર્થ સ્વામી વાત્સલ્ય. આમાં સ્વામીમાં અને વાત્સલ્યમાં હલવો ને પૂરી ક્યાં લખ્યું છે? ટોપરા પર ક્યાં લખ્યું છે સ્વામી વાત્સલ્યમાં? આજે 2500 વર્ષ પહેલાના જે શબ્દો હતા ને એ શબ્દોના અર્થ જે છે આપણા સૂક્ષ્મ અર્થ બધા જે મારા જ્ઞાનમાં મને ગજપંથામાં 1,00,000 શબ્દો છે. આ 1,00,000 શબ્દો કાળ જાય છે, શબ્દો શબ્દો બદલાતા જાય છે. સત્સંગ શબ્દ છે, સત્સંગ, સત્સંગમાં બેસો, સત્સંગમાં. સત્સંગ નો અર્થ ખબર? સત એટલે સત્તા સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય પરમાત્મા એ સત છે. અને જયારે આત્માની પર્યાય સત્તા સ્વરૂપ ભગવાન આત્માનો સંગ કરે, પર્યાય દ્રવ્ય નો સંગ કરે અને નિર્વિકલ્પ અનુભૂતિ થઈ એનું નામ સત્સંગ છે. આ સત્સંગ નો અર્થ આ છે. અસત એટલે અનિત્ય, સત એટલે ટકી રહેનારું. એટલે એક દ્રષ્ટિએ કીધું ગુરુ છે એ બધા પણ અસત્સંગ છે. કેમ? કારણ કે એ આવે છે ને જતા રહે છે. સત ક્યાં? ટકીને રહેનારા ક્યાં છે? ટકીને રહેનારો તો એક પોતાનો પરમાત્મા છે, એનો સંગ કરવો એ સત્સંગ છે. એ સત્તા સ્વરૂપ ભગવાન આત્માનો સંગ એ સત્સંગ છે. એક આ માંગલિકમાં તમે બોલો છો, બધાને માંગલિક તો આવડતું હશે, ચિંતા નહીં કરો, પૂછતો નથી. એટલે ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેળી પડતો ધમ્મો મંગલમ. પછી જે છે ને આમાં એક ખાસ સમજવા જેવું છે, ચત્તારી લઘુત્તમા, અરહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પણત્તો ધમ્મો લઘુત્તમા નહીં, ધમ્મો લઘુત્તમો. અરે અર્હંતામાં આવશે ને લઘુત્તમા, સિદ્ધામાં લઘુત્તમા, સાહુમાં લઘુત્તમા, અને કેવલી પણ તો ધમ્મો લઘુત્તમો. એનું કારણ એ છે કે જે બહુવચન હોય સિંગ્યુલર ને પ્લોરલ માં, તો જે સિંગ્યુલર હોય ને તો ત્યાં એવી રીતે, અને પ્લોરલ માટે અલગ, પ્લોરલ માટે એવી રીતે હોય. હા, લઘુત્તમા અરિહંત ભગવાન ઘણા બધા છે એટલે અરહંતા લઘુત્તમા, સિદ્ધ ભગવાન અનંત છે એટલે સિદ્ધા લઘુત્તમા, સાધુ ઘણા બધા છે એટલે સાહુ લઘુત્તમા, અને કેવળી ભગવાને ધર્મ બતાવ્યો છે ઘણા નથી, એક જ છે કેવલી પણ તો ધમ્મો એટલે લઘુત્તમો, લઘુત્તમા નહીં. જો લઘુત્તમા તમે કરો ને તો પછી એમ કે ભગવાને કેટલાય ધર્મ બતાવ્યા છે બધા સાચા. એક શબ્દમાં આવો ભૂલ થઈ શકે અને આનો સૂક્ષ્મ ભાવ સમજવો જરૂરી છે. એવી રીતે નમોકાર મંત્ર છે, એમાં નમો ને નમો શું બોલવું, નમો ઓરિયંતાણમ કે નમો ઓરિયંતાણમ. તો આ જે છે નવકાર મંત્ર એ પ્રાકૃત ભાષામાં છે, અને પ્રાકૃત ભાષામાં એ ન લેટર નથી હોતો, અણ હોય છે, જેમ ગુજરાતી અને હિન્દીમાં આવું હોય છે એ રીતે પ્રાકૃત ને સંસ્કૃતમાં હોય છે. અને આ જે છે નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયુર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોયે સવસાવણમ. આમ આ જે છે ને આ બધું અરહંતાણમ સિદ્ધાણ આ બધું પ્રાકૃત છે. અને આમાં આગળ આપણે જોઈ લીધું નમો નમો નગારાનો ન, નગારાનો નહીં એ પાણીનો અણ, ફેણ નો અણ છે એ ન નથી, કારણ કે પ્રાકૃત ભાષામાં ન લેટર હોય છે, કારણ કે આ ન છે. જો તમારે અહીંયા નગારાનો ન બોલવું હોય નમો તો સંસ્કૃત થઈ ગયું, આ સંસ્કૃતમાં બોલો તો આને પ્રાકૃત ન બોલો, આને સંસ્કૃત કરી નાખો એટલે થઈ ગયું નમો અરહદેભ્ય, નમો સિદ્ધેભ્ય, પછી એ સંસ્કૃત આખું થઈ ગયું. પણ અહીંયા જો અરહંતાણમ ને સિદ્ધાણમ ને એ રીતે છે તો અહીંયા પણ નમો જેમ ગુજરાતીમાં આપણે બોલીએ તો પાણી, અને હિન્દીમાં બોલે પાણી, ન અને અણ, ગુજરાતીમાં અણ વપરાશે હિન્દીમાં ન વપરાશે. એ રીતે પ્રાકૃત અને સંસ્કૃતના શબ્દોના જે અર્થના સૂક્ષ્મ રહસ્ય એ છે. અરિહંત ભગવાન એના નામની આગળ કઈ નથી, સિદ્ધમાં કઈ નથી, આચાર્યમાં કઈ નહીં, ઉપાધ્યાયમાં કઈ નહીં. સાધુ જે છે ને નમો લોયે સવ સાહુણમ, તો લોકમાં રહેલા, લોયે એટલે લોકમાં રહેલા, સવ એટલે બધા સાધુને નમસ્કાર હો, તો લોકમાં રહેલા બધા સાધુને નમસ્કાર હો એમ કહ્યું. તો ઉપર કેમ ન કહ્યું ચારમાં, લોકમાં રહેલા બધા અરિહંતને નમસ્કાર, લોકમાં રહેલા બધા સિદ્ધને નમસ્કાર, નમો લોયે સવ અરહંતાણમ, નમો લોયે સવ સિદ્ધાણમ એમ ન કહ્યું. અને પાંચમા પરમેશ્વરી માટે લોયે સવ શબ્દ એનું કારણ છે, કારણ કે લોયે સવ શબ્દ જે નવકાર મંત્રમાં છે એ અંત દીપક છે. અંત દીપક નો અર્થ એ હોય છે વ્યાકરણમાં કે જે શબ્દનો અર્થ જે છે એ ઉપરની બધી લાઇનમાં હોય, અને એમાં વધારે વર્ડ લખવાથી એની પોએટ્રી ફોર્મના જે લેટર્સના જે રૂલ્સ હોય છે એ જો તૂટી જતા હોય તો એને નીચે જ લખવામાં આવે. જેમ દીપક હોય અહીંયા પણ દીપકનો પ્રકાશ ઉપર બધે પહોંચતો હોય, એમ લોયે સવ શબ્દ લખ્યો છે પાંચમા માટે લોયે સવ સાહુણમ, એનો અર્થ સમજવાનો છે લોયે સવ અરહંતાણમ, લોયે સવ સિદ્ધાણમ, એ બધા એવો અર્થ સમજવાનો છે. આવી રીતે એક લાખ શબ્દ છે, એમાંથી તો હજી આ પાંચ સાત શબ્દોના અર્થ થયા. મારો તો ભાવ હતો કે કદાચ છ એક જેટલા થઈ જશે, પણ સમય બહુ ઓછો છે, ક્યારેક જો જીવનમાં અવસર મળશે ને તો આવા સૂક્ષ્મ શબ્દોના અર્થ સાથે એના ભાવને આપણે સમજશું, ખૂબ જ આનંદ થશે. આ સમસ્ત પરમાત્માઓએ અત્યંત વિનયવાન પૂર્વક અહીંયા બેઠા, ધ્યાનપૂર્વક એકાગ્રતાપૂર્વક સાંભળ્યું, આ પરમાત્માઓના નિમિત્તે મને સત્સંગ કરવાનો અવસર મળ્યો, અને મારો આટલો સમય વ્યર્થમાં ન વીત્યો અને સત્સંગમાં જ રહ્યો એ બદલ હું આપ સમસ્ત પરમાત્માઓનો ઋણી છું, અને સમસ્ત પરમાત્માઓને મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરું.